એધાણી અનુભવની કરીએ સાધનમાં, અનુભવ વડે જ સમજણ આવે છે અને સમજણ વડે જ અનુભવ થાય છે. તો સાધન પથમાં, સાધન ભજન માર્ગની અંદર એક અનુભવ કે હું જે કઈ સાધન કરું છું એનાથી મને શું અનુભવ થાય છે, મારા જીવનમાં શું પરિવર્તન આવે છે, એ હંમેશા તપાસવું જોઈએ દરેક વ્યક્તિએ, જે સાધક છે, જે ઉપાસક છે, કે હું ક્યાં છું, કેટલે છું. તો એ અનુભવોને, અનુભવોની નોંધ રાખે, અનુભવોની તપાસ કરતો રહે કે મારા અનુભવથી, મારા સાધન ભજનથી મને શું પ્રાપ્ત થયું, મારી કેટલી પ્રગતિ થઈ, મારા જીવનની અંદર આ સાધનથી કેવું પરિવર્તન આવ્યું છે. એ માણસ સમજે અને એ સાધન વડે એ જીવનમાં આગળ વધે. પણ પહેલા તો પોતાના સાધનને સમજવું, જે કઈ કરતા હોઈએ અને સાધન સમજ્યા પછીથી એનું માપ નીકળે કે આ સાધન ભજનના માર્ગે હું ક્યાં છું. માણસ ઘણી વાર ફરિયાદ કરતો હોય, મહારાજ આટલું બધું કરીએ છે પણ આમ તો કશું થતું નથી. એ ભલે લૌકિક ભૌતિક માગતો હોય, એની ઈચ્છાઓ હોય, સ્વાભાવિક છે જીવનમાં. પણ અધ્યાત્મ સાધનની અંદર માણસ પોતાના અનુભવોને નોંધે, પોતાના અનુભવોથી પોતાની સ્થિતિ, પોતાની અવસ્થાને માપી લે અને હંમેશા સદભાવથી, અંતર્મુક્તાથી કરેલું સાધન ચોક્કસ જીવન જીવવા માટેનું પરિણામ એને આપશે જ. પોતાની પ્રગતિ, પોતાનું સાધન, એનો અનુભવ એને પોતાને થતો રહેશે. સૌમ્યતા આવે, સદાચાર આવે, વિનય આવે, વિવેક આવે, વાણીની અંદર પણ સદભાવ આવે, દ્રષ્ટિમાં પણ નિર્મળતા આવે, વાણીની અંદર પણ સદભાવ આવે. આ જેમ જેમ આગળ વધીએ સાધન ભજનની અંદર, તેમ તેમ એનો વિકાસ થતો જાય. બસ આ અનુભવ અને એની નોંધ. જીવનમાં સાધન કામનું શું? જે અધ્યાત્મના માર્ગની અંદર મહાપુરુષો જે કઈ સાધન આપે, પૂજાનું, ભક્તિનું, ઉપાસનાનું, જપનું, કોઈ પણ એની અંદર માણસ પોતે પોતાની માપણી પોતે કરે. અને ઘણીવાર માણસ વ્યવહારિક ભૌતિક જીવનમાં જોજો તમે, પોતાની માપણી ચોક્કસ કરતો હશે કે આર્થિક રીતે હું આટલે જ છું. આ તો દરેક વ્યક્તિ પોતાનું માપ કાઢે છે કે હું આર્થિક રીતે જો આટલે છું. જો આવી લૌકિક બાબતમાં આપણું પોતાનું જીવનનું માપ આપણે કાઢી શકતા હોઈએ, તો સાધન પથની અંદર અધ્યાત્મના ક્ષેત્રે આપણે આપણું માપ કેમ ના સમજી શકીએ, કેમ ના જાણી શકીએ? એની અંદર ઊંડા ઉતરવું પડે, સાધન પથ પૂરેપૂરો સમજાવવો જોઈએ. જેમ વ્યવહારિક કે આર્થિક માર્ગની અંદર જ્યાં ઘૂંચ આવતી હોય, જ્યાં સંકોચ થતો હોય, જ્યાં ઓછું પડતું હોય, ત્યાં તરત ખ્યાલ આવી જાય ક્યાં ઓછું પડે છે, આ ખૂટતું છે, અને એના વડે એ પોતે કોઈ ને કોઈ પ્રકારનો પ્રયત્ન કરીને ઉપર આવા ઈચ્છે એનો સાધન પથનો ચિંતન એનો અનુભવ અને આગળ કેમ વધવું, વ્યવહાર વ્યવસાયને વ્યાપારને કેમ વિકસાવવો એ દ્રષ્ટિ એ એની અનુભવની વાણી. એમ સાધન માર્ગની અંદર પણ વ્યક્તિને પોતાને સમજી જાય, ના સમજાયું નહીં. હા, અહંકારવશ પોતે જ પોતાની જાતમાં વિવશ થઈ ગયો હોય કોઈ પણ બાબતે તો એ પોતાનું માપ નહીં કાઢી શકે. એ પોતે જ્યાં 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 ડૂબતો હશે ને ત્યાં ડૂબવામાં જ એને મજા આવતી હશે કે બહુ મજા આવે છે, બહુ સરસ છે. એની વ્યવહારિક જીવનના ડૂબવાની અનુભવની નોંધ. પણ અધ્યાત્મના માર્ગે મારી પ્રગતિ કેટલી, હું કેટલો નૈતિક બન્યો છું, કેટલો સદાચારી બન્યો છું. મને કોઈ વસ્તુ જડી છે, બહુ જ કિંમતી છે, અને કદાચ મન એમ કે રાખી લઉં, બસ એ મને જે વિચાર કર્યો કે રાખી લઉં એમાં આપણી એધાણી અનુભવની મળી ગઈ. કીધું બહુ મોટી કચાશ છે. કોઈ પણ નિયમ લીધો હોય કે આ નિયમ લઉં છું, બાપજી ભગવાનને પ્રાર્થના કરી હોય, પછી એવી પરિસ્થિતિ આવે પાછી બાંધછોડ કરે, ભગવાન આટલું કરી લઉં છું, હા મને માફ કરી દેજો ને. આ છે અનુભવ ખરો, પણ એ અનુભવની અંદર જે પરિણામ મેળવવું જોઈએ એમાં દ્રઢતા નથી, નિશ્ચય નથી, શ્રદ્ધા વિશ્વાસની અતિ ઉણપ જેને કહેવાય, કે જેને કારણે મન નબળું પડી જાય. તો અનુભવ તો જીવનની અંદર બહુ કામનો છે, દરેક વ્યક્તિને, દરેકને પોતપોતાના ક્ષેત્રનો, પોતપોતાના જીવનનો અનુભવ ખૂબ કામ લાગે. જો એ લૌકિક જીવનની અંદર જો અનુભવ કામ લાગતા હોય, વ્યવહારના વ્યવસાયના દરેક ક્ષેત્રના, તો પછી આપણો અધ્યાત્મનો ક્ષેત્ર, અધ્યાત્મ પથ આપણને આગળ લઈ જાય છે. પણ એમાં અનુભવ માટે આપણી પોતાની જાગ્રત અવસ્થા, ઘણીવાર અનુભવ થતા હોય તો પણ જાગ્રત સભાનતા ન હોય તો એ અનુભવનો ખ્યાલ એ નહીં આવે. બહુ સ્પષ્ટ વાત છે કે આપણને આખું જીવન, આખું શરીર, બધી જ સુવિધાઓ વાળું આપ્યું છે, કોઈ સુવિધા બાકી નથી. આપણને સમજાય ખરું? ના. તો અનુભવ થતો જ નથી પોતાની જાતનો. પણ કોઈ માણસને જોવે, કઈક આત્મજ્ઞ હોય, બેરો હોય, કઈ ગરબડ હોય, કીધો ને આને બિચારાની કેવી દશા છે, પણ તું એમ નથી કેમ સમજતો કે મારી મારી અંદર ભગવાનની પૂર્ણ કૃપા છે મારી ઉપર, કે મને આખું શરીર પરિપૂર્ણ આપ્યું છે, કોઈ ખામી નથી રાખી. આ અનુભવ નથી લેવાતો આપણા જીવન. એનાથી આપણે પોતે જ આપણી જાત માટે અનભિજ્ઞ, અજ્ઞાન, દુઃખી થઈએ છીએ એને કારણે. પણ આવી કોઈ પરિસ્થિતિ જોયા પછી માણસને એમ થાય કે ભલે હું ગમે તેવો છું, પણ ભગવાને આ બધા કરતા તો મને કંઈક સુખી રાખ્યો છે, મને કંઈક સારું આપ્યું છે. જય મહારાજે યોગ રત્નમાં પોતાના શ્રી મુખે વાત કરી છે આ, કે માણસ જ્યારે અહંકારમાં હોય કે ક્યારેક ભાંગી પડેલી અવસ્થામાં હોય ત્યારે શું કરવું? તે કપાળ ઉપર ચડતો એક માણસ એ પોતાના મનની અંદર વિચાર કરે છે કે જો ને આ બધા આટલે ઊંચે પહોંચી ગયા છે, હું તો કેટલે નીચે છું. તે વખતે એની દ્રષ્ટિ નીચે જ, ઓહો પેલા બધા કરતા તો હું કઈક ઊંચે આટલે બધે આવ્યો છું, પણ જયારે અહંકાર થઈ જાય કે જો ને આના કરતા હું કેટલો ઊંચો, ત્યારે ઉપર મારા કરતા આગળ ઘણા બધા પહોંચેલા છે. અનુભવ, માણસ પોતાના જીવનની અનુભૂતિઓને માપતા પોતે શીખે, અને એ પોતાએ પોતે સમજેલું પોતાનું માપ છે ને એ જ સાચું માપ હોય. કોઈ કે મહારાજ તમે તો બહુ મોટા છો, તમે તો બહુ બહુ સિદ્ધ છો, તમે યોગી છો, એનું માપ કામ ના લાગે. મારું માપ હું પોતે કાઢું, હું ક્યાં છું, કેટલામાં છું, કેવો છું. તો એ છે એધાણી અનુભવ નહીં કરીએ, અને એ રીતે માણસ પોતાના જીવનની સંપૂર્ણ નોંધ લે અને પોતાનું જીવન વાંચી લે આખું, અને વાંચ્યા પછીથી પોતાના જીવનને કે હું ક્યાં કેવો છું, ક્યાં છું, મારી કઈ સ્થિતિ છે, આટલું તપાસે. તો એ જે જીવનના પોતાના અનુભવ, માત્ર અનુભવ નહીં એને અનુભૂતિ કહીશું, પોતાના જીવનની અનુભૂતિ, જે કઈ સફળ નિષ્ફળ ગયા હોઈએ એ બધી જ અનુભૂતિ ગણાય જીવનની. ક્યાં નિષ્ફળ ગયો, ક્યાં દુઃખી થયો, શાને કારણે, આ બધું જ સમજે અનુભવ. અને એની કહ્યું ને એધાણી અનુભવની કરી, એની નોંધ લો. પતન થયું તો ભલે, તમારો ઉત્કર્ષ થયો, તમારી પ્રગતિ થઈ હોય, તમે સાત્વિક ભાવની અંદર આગળ વધ્યા છો, નૈતિકતા આવી છે, ચારિત્ર્ય આવ્યું છે, સંયમ આવ્યો છે, તો એની પણ નોંધ લેવાય. એના વડે આપણા જીવનની અંદર આપણને સંતોષ અનુભવાય. પણ એ બધું જ જયારે જય મહારાજના શ્રીમુખથી આપણે સમજીએ કે આપણને આવી કેમ આજ્ઞા આપી, એધાણી અનુભવની કરીએ, અનુભવની એધાણી કરો. એટલે બીજા શબ્દોમાં કહીએ કે આપણા જીવનની દૈનંદિની લખવાની રાખો. મારું સારું, આજે સારું શું થયું, ખોટું શું થયું, નકામું શું થયું, એની નોંધ લો. એધાણી અનુભવની રોજ ની રોજ કરો, અને એમાંથી ધીરે ધીરે પ્રગતિ કેવી છે એનો પણ અનુભવ થઈ જશે. તો માણસ પોતે જ પોતાના જીવન પથની અંદર કેટલો આગળ વધ્યો છે કે કેટલો પાછો હટ્યો છે એનું માપ આપણે પોતે જ કાઢીશું. કોક કહેશે ને તો ગુસ્સો આવશે, તું મને કહેનાર કોણ, તે મારું અપમાન કર્યું છે, ત્યાં હશે બધી જ વાત સાચી, પણ અહંકાર ટકરાશે. અહંકાર કોઈ વ્યક્તિએ બતાવેલા અવગુણનો માપ નહીં કાઢવા દે તમને, તમે એની સાથે ટકરાઈ પડશો, સંઘર્ષમાં આવી જશો. કેમ કે એમાં પોતાનું અહમ ગવાય છે. પણ અહીંયા તો જય મહારાજે આજ્ઞા કરી, તમે તમારી પોતાની જાતે જ તમારી જાતને વાંચો, તમારી તમારી જાતને તમે વાંચો. બીજો કોક વાંચ, મારી ચોપડી ડાયરી વાંચશે તો જાણી જશે, શંકા થશે, દુઃખ થશે, બીક લાગશે. પણ આપણી પોતાની જીવનની ડાયરી આપણે પોતે જ સમજીએ, વાંચીએ, તો કોઈ બીક લાગવા, હા ઈશ્વરની પાસે, સદગુરુની પાસે એટલો ભાવ જાય કે મારાથી આટલું થયું ત્યાં ખુલ્લું કેવા માંગો નથી. જે ગણે તો મા બાપ છે, જેમ મા બાપ પોતાના બાળકને નાનું હોય ત્યારે એને નવડાવે, ધોવડાવે, કપડા પહેરાવે, એના જાડો પેશાબ સાફ કરે, એક સ્વાભાવિક છે. તો એવી રીતે પ્રભુની પાસે આપણા જીવનની કોઈ પણ પરિસ્થિતિ વ્યક્ત કરવી, એટલે બાપની સામે નાના બાળકની માફક આપણું બધું સાફ કરી આલશે. આ ભાવ રહેવો જોઈએ, ત્યાં કશું જ છુપાવવાનું નહીં. અને ભગવાનની આગળ શું, એ તો અંતર્યામી છે, સદગુરુ સ્વામી અંતર્યામી, અરજ લ્યો, બસ મારી આટલી અરજીને સ્વીકારો. તો જો અંતર્યામી છે જ, જાણે છે, સમજે છે, તો એ અંતર્યામી લેજો જાણી અંતરની વાણી. તો આ ભાવ આપણી પાસે હોય એટલે જે મહારાજે કહ્યું કે એધાણી અનુભવની, કોઈ પણ બાબત ગમે તેવી હોય, નિમ્નમાં નિમ્ન હોય જીવનમાં કે સારામાં સારી હોય, પણ એની આપણી પાસે આપણા જીવનના વિકાસ માટે એની સ્પષ્ટ નોંધણી આપણામાં હોવી જોઈએ કે આને કારણે મારું પતન થયું હતું અને આને કારણે હું અત્યારે આટલો સુખી છું કે હું નૈતિક છું, કે હું ચારિત્રવાન છું. એ જય મહારાજ ને પ્રાર્થના કરી, યત્સંગા નષ્ટ પાપા, કેટલો સરસ ભાવ છે. મારી દુરાચાર ની વૃત્તિઓ આપના સાનિધ્યમાં ગઈ, યત્સંગમ પ્રાપ્ત શિષ્યા, અને મને આટલું પ્રાપ્ત થયું. સમદમ નિયમ, આ બધો જ એક અનુભવ કહેવાય કે આપણા જીવનના ની અંદર કોઈ પણ ક્ષણે, કોઈ પણ ખૂણે, કોઈ પણ સમયે જે પણ થયું હોય એની યાદ, એની સ્મૃતિ આપણામાં હોય છે ને હોય છે. ભલે વ્યક્ત ન કરીએ કોઈ કોઈ વ્યક્તિ આગળ, પણ આપણા પોતાના આત્મા આગળ, આપણી પોતાની જાત પાસે તો આપણે રજૂ કરી શકીએ છીએ. અને એના વડે જ આપણું માપ નીકળશે આપણા જીવનનું, આપણી નૈતિકતાનું, આપણા ચારિત્રનું, આપણી સાત્વિકતા કેટલી છે. બોલવામાં ભૂલ કરીએ અને ભૂલ કર્યા પછી એમ થાય કે નહીં આ ખોટું છે, મારી વાણી ઉપર મારું નિયંત્રણ નથી, મારાથી આવું બોલાઈ ગયું. તપાસો, એધાણી અનુભવ ની કરીએ, એનું નામ છે અનુભવની એધાણી. એટલે જાતને તપાસો, સમજો જાતને, જે કઈ ભૂલો હોય, જે સારું હોય, જે ખોટું હોય, એ બધાનો નિષ્કર્ષ આપણા પોતામાંથી આપણને પોતાને જ મળવો જોઈએ. અને એટલે બીજાની પાસે નહીં, જે મહારાજે આપણને પોતાને જ આજ્ઞા કરી, સાધન ભજન વડે એધાણી અનુભવની કરીએ, પોતાના જ અનુભવની, પોતાના જીવનને સમજો, પોતાનું જીવન સમજવા પ્રયત્ન કરો. અને ત્યાર પછી જે મહારાજે કહ્યું, ગમ લેવા ગુરુ પાસે જઈએ. તો સદગુરુની પાસે તો ગમ એટલે સાચી સમજ, નહી તો કોઈને કે ગમ છે કે નહીં, કેવો ઉતારી પાડીએ છીએ. તો એ ગમ શબ્દનો અર્થ છે કે સાચી સમજ. તો એમાં ગુરુગમ, ગુરુગમ એ કઈ બહુ ભારે શબ્દ નથી. અને ક્યારેક એમ લાગે ગુરુગમ એટલે શું, ઘણા પ્રશ્નો પૂછે છે આપણને. વર્ષો પહેલા સંત થયા ને સાધુ થયા ત્યારે શરૂઆતના વર્ષોમાં નાપાડમાં ગયેલા ને કે છે, મહારાજ ગુરુગમ એટલે શું અમને સમજાવો. તે દાડે 26-27 વર્ષની માડ ઉંમર છે, ગુરુગમ એટલે શું કે છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ શબ્દનો અર્થ એને ભારે ભારેપણામાં ના લઈ લઈએ. પહેલું સમજીએ કે આપણે બધાને વાતો કરીએ ત્યારે બોલીએ છે, સમજણ પડે છે કે નહીં, ગમ છે કે નહીં, તો એના ઉપરથી ગમ શબ્દનો અર્થ તો આપણને ખબર પડી ગયો. તો ગુરુગમ પણ એટલા એની ઉપરથી ખબર પડે. ગુરુ મહારાજ આપણને જે કઈ સાચું જ્ઞાન, સાધન, ભજન જે કઈ આપે સેવા, અને એ સમજાય આપણને પૂરેપૂરી રીતે, અને આપણે સમજ્યા છે, એનું નામ ગુરુગમ. મારી પાસે ગુરુગમ છે, મને જે મહારાજે ગુરુગમ આપી. તો અહીંયા કહ્યું ગમ લેવા ગુરુ પાસે જઈએ. જીવન ન સમજાય, કોઈ કેવી અટપટી બાબત હોય, જીવનની ગૂંચ પણ હોય, પણ એ ગૂંચમાં, એ અટપટીમાં, પરિસ્થિતિની અંદર ચાલો ને બાપજી પાસે જઈએ. જય મહારાજ એનો સમાધાન આપશે, એનો ઉકેલ આપશે. તો આમ અનુભવ અને ગુરુગમ, ગુરુગમ વડે જ અનુભવ મેળવી શકાશે. સાચી સમજણ ગુરુ મહારાજે આપી હશે ને તો અનુભવ મળશે. જેમના કહ્યું હમણાં, સમજણ હશે તો અનુભવ થશે, અને અનુભવ હશે તો જ સમજણમાં આવશે. પહેલું જ વાક્ય છે, આપણા પોતામાં સમજણ હોય તો અનુભવ ખ્યાલ આવે, નહીં તો અનુભવની ખબર ના પડે. તો જે અણસમજ હોય આપણા પોતામાં, ન સમજાતી હોય એવી પરિસ્થિતિ હોય, ત્યારે સદગુરુ પાસે, કોઈ મહાપુરુષ પાસે, કોઈ સજ્જન પાસે જઈને બેસીએ અને પૂછે કે સમજાતું નથી. તો એ સમજણ લેવા માટે પણ સદગુરુનું સાનિધ્ય, કોઈ સજ્જનનું સાનિધ્ય એટલું જ આવશ્યક છે. એટલા માટે કહ્યું જે મહારાજે પોતાના શ્રીમુખે ગમ લેવા ગુરુ પાસે ચાલો. અને સદગુરુ છે એ સાચું સત્ય છે, મોટું સત્ય છે. સદગુરુ એટલે એ ક્યારે જીવનના ખોટે જીવનને ખોટે માર્ગે નહીં લઈ જાય, એ ભૌતિકતા તરફ નહીં લઈ જાય, અધ્યાત્મ તરફ જ લઈ જશે. એનું નામ સદગુરુ છે. સદગુરુના લક્ષણો એ કે સત શિષ્યને પહેલા ઓળખે, સત શિષ્યને સદગુરુ સાચું સાધન આપે, અને સત શિષ્ય એ સદગુરુના માર્ગે પોતાના જીવનને આગળ લઈ જઈ શકે છે. સદગુરુ અને સત શિષ્ય બે એક થાય ત્યારે જ એ બંનેના હૃદયના ભાવો ખુલે. કૃપાપાત્ર તુમ, કૃપાપાત્ર થવું પડે. શિષ્ય સદગુરુનો કૃપાપાત્ર બને અને સદગુરુ શિષ્યની કૃપા એનો પણ વિશ્વાસ મેળવે. પરસ્પરનો ભાવ છે. તો જે કઈ સમજ છે જીવનને પરિપક્વ બનાવવાની, કે જે કઈ અણસમજ છે આપણા પોતાના જીવનની એને દૂર કરવા માટે, એ અણસમજને સમજવા માટે કોઈક તો સ્થાન કોઈક જગ્યા જોઈશે, કોઈ વ્યક્તિની પાસે જવું જ પડશે. નહીતર માણસ પોતાના જીવનમાં એકલો જ ઘૂંચાયા કરે, એકલો જ ઘૂંચાયા કરે. પરિવાર છે, ઘરના નાના માણસો વડીલને પૂછશે, પણ ઘરમાં જે મુખ્ય વડીલ હોય એ કોને પૂછશે? એની ગુંજ કેવડી મોટી હશે? બહુ ગુંચાય. એની પાસે સમસ્યાનો સમાધાન ના હોય ને એને રાતે ઊંઘાઈ ના આવે. તો ઘરના નાના નીચેના માણસો તો વડીલો પાસે જશે, પણ પછી વડીલ આખરે ક્યાં જશે? ગમ લેવા ગુરુ પાસે, કે ચાલ ભગવાનની પાસે જશું. કઈ નહીં તો ઘરમાં જે કઈ પૂજાનું સ્થાન હશે ને ત્યાં જઈને બેસીશું શાંતિથી. ભગવાન આ ગુંચ છે એનો ઉકેલ આપ આપો. ન સમજાતું હોય, અકળામણ હોય અને એ પરિસ્થિતિમાંથી બહાર ન નીકળતું, એ સમસ્યામાંથી, તો ચાલને ભગવાનને પ્રાર્થના કરું, મંદિરમાં જવું, મહારાજને પૂછું, પ્રાર્થના કરું, બાધા રાખું. તો આ છે એક આશ્રય સ્થાન, ભગવત ભક્તિ, ભગવત સ્થાન કે ગુરુ સ્થાન એક આશ્રય સ્થાન છે, કે ચાલો ત્યાં મને આશ્વાસન મળશે, ત્યાં મને ઉકેલ મળશે, ધીરજ મળશે. આમ કરીને એના મનમાં હાશ અનુભવીને આવતો હોય અને પ્રાર્થના કરી પોતાની સમસ્યાનું સમાધાન કરીને હાશ કરીને ઘેર જતો હશે. હાશ ચાલો હવે. આ છે સદગુરુના સાનિધ્યની આવશ્યકતા. અને સદગુરુ આપે છે શું? સાધન. સદગુરુનું સાચું એ શ્રેષ્ઠ સત્ય છે, એટલા માટે જ એ શ્રેષ્ઠ સાધન આપી શકવાના છે. જેની પાસે જેવું હશે એવું આપશે. દુર્જન પાસે ગાળો હશે તો ગાળો જ આપ્યા કરશે. હા ભાઈ, તારી પાસે સંપત્તિ મેં જોઈ, જાણી લીધું તારી પાસે આટલી બધી સંપત્તિ છે, પણ શેની? માત્ર ગાળોની છે. એની પાસે બીજું હોય શું ત્યાં આપી શકવાનું હતું? સજ્જન પાસે જઈએ તો સજ્જન એની રીતે આપશે. જાનકીદાસજી મહારાજ કે લડવું હોય ને તો કે લડવું, પણ ગાળો કેવી બોલવાની ખબર છે? તને ભક્તિ આવે, તને ભગવાન સદબુદ્ધિ આપે, તારું ભલું થાય, આવી ગાળો દેવી એને. કઈક સાધુ છે, સાધુ પાસે જે એ આપશે, પણ કોઈ દુરાચારી છે તેની પાસે દુરાચરણ જ મળશે. ગમ લેવા ગુરુ પાસે જઈએ. તો જે સમર્થ છે, જે યોગ્ય છે, જે મહાપુરુષ સંત છે એને શરણે જઈશું, એની પાસે યાતના કરીશું કે ભાઈ મને કંઈક સાચી સમજણ આપશો. તો આ કે બેસ, એને ધીરજ આપે, એને શાંતિ આપે, એને એની પોતાની સમસ્યાનું સમાધાન આપે એને સંતોષ થાય. હશ એ ધાણી અનુભવ ની કરીએ ને ગમ લેવા ગુરુ પાસે. આ છે જીવન, અને જીવનની સમસ્યાઓના સમાધાન સંત મહાપુરુષના ચરણોમાં જ હોય છે. અને ત્યાં જઈશું તો અવશ્ય સાતા મળશે, સમાધાન મળશે. જય મહારાજ.